ගරු මංගල සමරේ ඇමතිතුමා විනාඩි 25ක් තියෙනවා.
ගරු සභාපතිතුමනි, අද වශයෙන්ම අද ඉදිරිපත් කරන ලද ඒකාබද්ධ විපක්ෂයේ සහ ජනතා විමුක්ති පෙරමුණේ ඒකාබද්ධ යෝජනාව සම්බන්ධයෙන් මටත් වචන කීපයක් කතා කරන්න ලැබීම ගැන මා ඉතාමත්ම සතුටු වෙනවා. අද වශයෙන්ම අපේ යෝජනාව ඉදිරිපත් කරපු බන්දුල ගුණවර්ධන ගරු මන්ත්‍රීතුමා පටන් ගත්තේ වෙනත් අයගේ තොප්පියක් මට බාර දීලා තියෙනවා. මට ඒක ගැන වගකීමක් පවරන්නේ නැහැයි කියලා. නමුත් වගකිය යුතු ඇමතිවරයෙක් හැටියට කාගේ තොප්පිය බාර ගන්නට වුණත් ඒ වගකීමෙන් ඒ තොප්පිය බාරගෙන අපි ඒ අර්බුදයෙන් ඉදිරියට යන්නට කටයුතු කරනවා. ඇත්ත වශයෙන්ම අපි ගරු කථානායකතුමනි, සභාපතිතුමනි, 2015දී බාරගත්තේ තොප්පියක් නෙමෙයි. ඇත්ත වශයෙන්ම 2015දී අපි බාරගත්තේ රාජ්‍ය මූල කාල බෝම්බයක්. ඉන්ෆැක්ට් we inherited, Mr. Speaker, in 2015 a virtual fiscal time bomb left from the earlier regime. මොකද අපේ බන්දුල ගුණවර්ධන මැතිතුමා එතුමාගේ කතාවිදි අතීතය අමතක කරපු අද ඊයේ උපන් දරුවෙක් හැටියට කතා කරත්, ඒ වගේම එතුමා රාජපක්ෂ සමය එක්තරා අපගේ ආර්ථිකයේ රන්වන් යුගයක් හැටියට පෙන්වන්නට උත්සාහ කරත්, ඇත්ත කතාව තමයි අපි බාරගත්තේ කඩා වැටුණ විනාශ වෙච්ච විශාල අර්බුදයකට රට ගෙනියමින් තිබුණ ආර්ථිකයක්. මම මේ වෙලාවේ අතීතය ගැන කතා කරන්නට අකමැති වුණත් ඒ අතීතයේ අර්බුදවලට වග කිය යුත්තෝ සීකල්පනාවෙන් තොරව කතා කරනකොට මටත් අතීතයෙන් බිඳක් හෝ මතක් නොකරත් බැරි වෙනවා. උදාහරණයක් හැටියට රටේ ආදායම විශේෂයෙන්ම ඒ යුගයේදී දිගින් දිගටම පහත වැටුණා. රටේ ආදායමට සාපේක්ෂව රජයේ ආදායම 1990 වර්ෂයේදී 120%කට තිබුණේ. නමුත් ඒ ආදායම 2014 අපි බාරගන්නකොට 111.4 දක්වා කඩාගෙන වැටිලා තිබුණා. ඒ වගේම රාජ්‍ය ආදායම රුපියල් වශයෙන් ගත් කල වාර්ෂික වැඩිවීම 2006දී 25.8 සියයට, එය 2014දී 105.1 දක්වා කඩාගෙන වැටුල තිබුණා. ඇත්ත වශයෙන්ම 2014දී ශ්‍රී ලංකාව අපේ කලාපයේ රටවල් අතරින් අඩුම රාජ්‍ය ආදායම ලබන රට හැටියට පත්වෙලා තිබුණා. මාලදිව දැන් උදාහරණයක් ගත්තොත් එහෙම මාලදිවයින චීනය, මොංගෝලියාව, බියන්මාව, මැලේසියාව, තායිලන්තය, වියට්නාමය, කම්බෝඩියාව, ඉන්දියාව, ෆිලිපීනය, ඉන්දිනාව, බංග්ලදේශයටත් වඩා අඩු රාජ්‍ය ආදායමක් අපිට තිබුණේ. 2010 වර්ෂයේදී රාජ්‍ය ආදායම දළ දේශීය නිෂ්පාදනයේ ප්‍රතිශතයක් ලෙස 14.5 තිබුණේ. නමුත් 2014 අපි බාරගන්නකොට දළදේශීය නිෂ්පාදනයෙන් 10.1 දක්වා අඩු වෙලා තිබුණා. බංග්ලාදේශයේ 10.9ක් තිබුණා. ඉන්දුනීසියාවේ 16.6ක්, ඉන්දියාවේ 19.4ක්, මාලදිවයිනේ 32.3. නමුත් ඔබතුමන්ලා විශේෂයෙන්ම බන්දුල ගුණවර්ධන ඇමතිතුමා නියෝජනය කරපු රට මේ රාජ්‍ය ආදායම මේ තත්ත්වයට ගෙනාවා. ඒ විතරක් නෙමෙයි, රජයේ වියදම් රාජ්‍ය ආදායමට වඩා ඉහළ අගයක් ගත්තා. අපි ලැබෙනවට වඩා වියදම් කර 2014දී ආදායම සහ වියදම අතර තිබුණ පරතරය රුපියල් මිලියන 600 බිලියන බියන්න බිලියන 601 දක්වා වැඩි වෙලා තිබුණේ. ඒ වගේම රාජ ආදායම මුලමිනින්ම පහේ ණය ආපසු ගෙවීමේ සඳහා වැය වුණා. 2014දී රාජ ආදායම 1195යි රුපියල් බිලියන, මුළු ණය ආපසු ගෙවන්නට අපිට 1069ක් තිබුණා බිලියන. අත වශයෙන්ම 2013 වර්ෂයේ රාජ ආදායමට වඩා ණය ආපසු ගෙවීම වැඩි වුණා. 2013දී බිලියන 1.1137යි අපේ ණය ගෙවන්න තිබුණා 1144ක. මෙන්න මේ විදිහට පුනරාවර්තන වියදම් අඛණ්ඩව ඉහළ ගියපු නිසා ප්‍රශ්න ඇති වුණා. විශ්‍රාම වැට ගෙවීම් 6 ගුණයකින් මේ කාලය තුළදී වැඩි වුණා. ඒ වගේම ප්‍රාග්ධන ආයෝජන විශාල වශයෙන් අඩාල වුණා. රාජ්‍ය ණය ඉතා ශීඝ්‍රයෙන් ඉහළ යාම දැඩි අභියෝගයක් වුණා. දැන් අපේ බණ්ඩුල ගුණවර්ධන මන්ත්‍රීතුමා මේ අවප්‍රමාණය ගැන කතා කරලා කිව්වා, දැන් ඒක මේ අවප්‍රමාණය වීම නිසා වැඩි වෙලයි කියලා. ඇත්ත වශයෙන්ම එතුමා වගේ ආර්ථික විශේෂඥයෙක් ඒ ආකාරයට මේ පාර්ලිමේන්තුවත් රටත් නොමග යවීමට කටයුතු කිරීම ගැන මම කනගාටු වෙනවා. හැබැයි කනගාටු වෙන්නත් ඕන නෑ, මොකද මෙතුමාම තමයි මේ කතා කරන කටින්ම තමයි එදා රටට කිව්වේ රුපියල් 2500කින් 4 දෙනෙක් ඉන්න පවුලකට ජීවත් වෙන්න පුළුවන් කියලා 2011යිද 12යිද. නමුත් මම මෙතෙන්දී ඔබතුමන්ලට කියන්න කැමති, රුපියල් අවප්‍රමාණය වුණයි කියලා අපේ ණය වැඩි නොවෙන්නේ. ඒ ණය ලැබෙන්නේ US ඩොලර් වලින්, ගෙවන්නේ US ඩොලර් වලින්. දැන් ඒ අනුව මේ අවප්‍රමාණය වීම හේතුවෙන් ණය වැඩි වුණයි කියලා කියනවා නම් බන්දුල ගුණවර්ධන මන්ත්‍රීතුමාගෙන් මම අහනවා, 2012දී මීට වඩා අවප්‍රමාණය වීමේ අර්බුදයකට ආණ්ඩුව මුහුණ දුන්නා. 2012දී මාස කීපයක් ඇතුළත ඩොලරය 115කින් අවප්‍රමාණය වුණා. ඒ අවප්‍රමාණය වීම සඳහා රුපියල් බිලියන 4යිද ඩොලර් බිලියන සමාවෙන්න ඩොලර් බිලියන 4.1ක් මේ අය එළියට දැම්මා. අපේ තිබෙන විදේශ සංචිත වලින් ඒ බිලියන 4.1කුත් දාලා තමයි 115කින් එදා රුපියල් අවප්‍රමාණය වුණා. එහෙමනම් එතුමාගේ තර්කයේ යටතේම එදා තිබුණ ණය ප්‍රමාණයත් 115කින් රුපියල් වලින් බැලුවොත් වැඩි වෙනවා. නමුත් එහෙම දෙයක් වුණේ නැහැ. අද ඒ සියලුම ඒ අපකීර්තිමත් වැඩබැරි අතීතය අමතක කළා, විශේෂයෙන්ම අද ලෝක ආර්ථිකයේ දැවැන්ත අර්බුදයක් තියෙන මොහොතක වුණත් අපි අවට තියෙන රටවල් වලට වඩා ගරු කතානායකතුමනි, ඒ අභියෝගයට අපි මුහුණ දීලා තියෙනවා. මේ දක්වා ඊයේ වෙනකොට රුපියල් 170යි ඇවරේජ් එක තිබුණේ 170.169යි. ඒ කියන්නේ රුපියල් අවප්‍රමාණය වෙලා තියෙනවා 10%කින් විතර මේ පසුගිය මාස 6 තුලදී. නමුත් අපි ඒ අවප්‍රමාණය නවත්වන්නට වියදම් කරලා තියෙන්නේ රුපියල් ඩොලර් මිලියන 250යි. එදා තමුන්නාස්ලා බිලියන 4.1ක් වියදම් කළත් රුපියලේ කඩා වැටීම 15%කින් සිද්ධ වුණා. අපි මිලියන 250යි. ඊට අමතරව තවත් විවිධ ආකාරයේ ඒ යම් යම් තීරණ තීන්දුව අරගෙන දැන් ක්‍රියාත්මක වෙනවා. ඒක නිසා මේක මේ නිසා රට මහා අර්බුදයකට යනවායි කියලා කවුරු හරි කිව්වොත් මම ඒක පිළිගන්නේ නැහැ. මේක අභියෝගයක් තමයි මම අපේ අනුර දිසානායක මන්ත්‍රීතුමාට කිව්වාගේ මේ අභියෝගය ජය ගන්නට අපි අපේ වටිනා ෆොරින් රිසර්ව්ස් පාවිච්චි කරොත් ඔන්න එහෙමනම් අපිට අර්බුදයකට යන්න වෙනවා. මොකද අපේ ෆොරින් රිසර්ව්ස් අපි තියාගන්න ඕනේ ණය ගෙවන්න. මේ අවුරුද්දේ අපි රුපියල් බිලියන 1.1 ට්‍රිලියන 1.9ක් එහෙම නැත්නම් බිලියන 1.1900කට වඩා වැඩි මුලක් ණය වශයෙන් ගෙවනවා නිදහස් ලංකාවේ වැඩිම ප්‍රමාණය. එන අවුරුද්දේ සහ 2020දී අපි රුපියල් බිලියන 4000ක් ගෙවනවා. ඒ අවුරුද්දකට කවදාවත් මේ තරම් ණය කන්දරාවක් ගෙවලා නැහැ. අපේ ගුණවර්ධන මන්ත්‍රීතුමා සංඛ්‍යා ලේඛන කියාගෙන ගියා. නමුත් මම පැහැදිලිවම කියනවා, අභියෝග කරනවා, ඒක නැහැයි කියන්න. මේවායිනුත් 80%ක් 83ක් මේ අවුරුද්දේ අපේ ණය වලින් 83%ක්ම අපි ගෙවන්නේ රාජපක්ෂ යුගයේ ණයයි කියන එක මම වගකීමෙන් කියන. ඔව්, ඇත්ත වශයෙන්ම යෝජනාව ගෙනාපු මිනිස්සයා අඩුම ගානේ ඉන්න ඕනේ ඒවට කතා කරන්න. නමුත් ඒ මිනිස්සයාත් දැන් මෙන්න මේ විදියට අපි බොහොම වගකීමෙන් සමාවෙන්න වැරදීමකින් මේ ගරු මන්ත්‍රීතුමා. හැබැයි එතුමත් මිනිස්සෙකුත් කියලා මම ප්‍රාර්ථනා කරනවා. ඒක උතුමාගේ කටෙන් ආපු එක ගොඩාක් වටිනවා. ඒ වගේ ගරු කථානායකතුමනි, අපි මේ මහා ආර්ථික විනාශයක් කරට ගහගත්තේ මේ වගේ 10 කන්දක් තිබුණා. අර මම පෙන්නපු විදියට ආදායම කඩාගෙන වැටිලා තිබුණා. කොයිතරම් විනාශයක්ද කිව්වොත් ගරු කථානායකතුමනි, දැන් මන් දකින්නවා හිටපු අර මහ බැංකුව අධිපති ටීවී වල ඇවිල්ලා මහ ලොකුවට කයිවාරු ගහනවා හැමදාම. එතුමා බාර දීලා ගියේ අපිට අලාභ ලබන මහ බැංකුවක්. කවදාවත් අහලා තියෙනවද අලාභ ලබන මහ බැංකුවක්? මෙන්න මේ අහගන්න, 2013දී මහ බැංකුවේ අලාභය බිලියන 24,274යි. මහ බැංකුවේ අලාභය 2014දී මහ බැංකුවේ අලාභය 32,309යි. මෙන්න මේ වගේ සම්පූර්ණයෙන්ම කඩාගෙන වැටුණ අලාභ ලබන මහ බැංකුවකුත් අපි බාර අරගෙන තමයි මෙන්න මේ ගමන ආරම්භ කළා. අපි මේ වෙනකොට ඇත්ත වශයෙන්ම අභියෝග රාශියක් මැද්ද, ජාත්‍යන්තර අභියෝග. අර මෙතුමා කිව්වා වගේ 2008 මෙතුමා කතා කරා. හැබැයි ඒක කොලේ වහලා එතුමා ගැහුවේ. මොකද එතුමා කිව්වා එදා ලෝකෙ මොනතරම් ආර්ථික අර්බුදයක් තිබුණාද කියලා. ඔව්, හැබැයි එදා තිබුණ ඒ ආර්ථික අර්බුදයෙන් වාසිය ආවේ අපිට. මොකද අර ලීමන් බ්‍රදර්ස් කඩා වැටීම තුලින් ඇමරිකාවේ 2008දී බැංකු ක්ෂේත්‍රය තුළ විශාල බැංකින් ක්‍රයිසිස් එකක්, බැංකු අර්බුදයක් ඇති වුණා. ඒ තුළින් ඇමරිකාවේ තිබුණ ඉන්ට්‍රෙස්ට් එක, එහෙම නැත්නම් පොලි අනුපාතය ගොඩාක් පහතට ආවා. එතකොට මොකද කරේ ඇමරිකා වගේ රටවල් හිටපු US ඉන්වෙස්ටර්ස්ලා ලංකා වගේ එමර්ජිං මාර්කට්ස් වලට ගොඩ නැගිමින් තිබුණ මාකට්ස් වලට එයාගේ සල්ලි අරගෙන ආවා. ලංකාවට විතරක් නෙමෙයි, ලංකාවට, ඉන්ඩොනීසියාවට, ෆිලිපීනයට, ඉන්දියාවට, මේ වගේ රටවල් වල ගිහිල්ලා එයාගේ ඩොලර් තැන්පත් කරා. මොකද අපි ඊට වඩා හොඳ පොලියක් ලබා දෙන නිසා. නමුත් මේ වසර ආරම්භයත් එක්කම යලිවතාවක් ඇමරිකන් ඩොලරය ශක්තිමත් වුණා. මේ වසර ආරම්භ වීමත් සමගම ඇමරිකාවේ පොලි අනුපාතය වැඩි වුණා. ඒ වැඩිවීමත් සමග යලිවතාවක් අපේ මේ රටවල්වල තියෙන ඒ මුදල් යලිවතාවක් ඒ අය මීට වඩා හොඳ පොලියක් ලැබෙන නිසා ඇමරිකාවට අයිමත් ගැනිච්චා. මේක අපේ විතරක් නෙමේ. උදාහරණයක් හැටියට ගත්තොත් ගරු කතානායකතුමනි, මේ බලන්න, මේ වගේම ඉන්දියන් පාර්ලිමේන්තුවෙත් කෑ ගහනවා. ඉන්දියා රුපී මේ පෙරේද පත්තරේ ඉන්දියා රුපී හිට්ස් රෙකෝඩ් ලෝ. අපිටත් වඩා මහ බරපතල වශයෙන් ඉන්දියන් රුපියල අවප්‍රමාණය වුණ. පකිස්ාන් රුපී අන්ඩ ප්‍රශ මිඩ් රීජනල් කරන්සි ටර්මොයිල්. පකිස්ානේ මේ වගේ තවත් ඔස්ට්‍රේලියාවේ රුසියාවේ මේ හැම රටකම වගේ මේ තත්ත්වය ඇතිවෙලා තියෙන්නේ. මොකද මේ තියන මුදල් පිටරටවල් ඔොල්ඩ ගෙන යන නිසා. ඒ නිසා තමයි අපිවාගේම ඉන්දියාවත් පසුගිය සතියේ පිටරටින් එන යම්යම් ලක්ෂරි ගුඩ්ස් ටිල් ටෙලිවිෂන් රෙෆරිජරේට හේනම් ඇඳුම් දේවල් පවා තාවකාලික ඒවත් යම් තහංචි ඇති කර. අපි 77 ආර්ථිකයට යලිවතාවක් මේ රට ගෙනියන්නේ නෑ. අපි පිටරටින් මේ රටේට බාණ්ඩෙනවට අපි විරුද්ධ නෑ. නමුත් මේ ගත්තේ මේ වෙලාවේ මේ තියෙන තත්ත්වයට මුහුණදීම සඳහා තාවකාලික පියවරක්. හැබැයි අනිත් පැත්තෙන් ඇත්ත වශයෙන්ම මේ අරමුදෙනුත් අපිට යලිවතාවක් කියන්නේ අපේ ආර්ථිකය තවත් ලිහිල්කරණය කරන්න ඕනේ. ඒ වගේම ලිබරලයිසේෂන් ප්‍රෝසෙස් එක තව ශක්තිමත් කරන්න ඕනේ. මම මෙතුමා කියපු එකට එක වෙන්නේ නැත්. ඒකයි මේකට විසඳුම අයිමත් වැහිච්ච ආර්ථිකයට යන එක නෙමෙයි. මේක වදාත් විවෘත කරන ගමන් අපි එක්ස්පෝර්ට් ඕරියන්ටඩ් ආර්ථිකයක් වෙත මේ රට ගෙනියන්න ඕනේ. අපි විෂන් 2025 කියන අපේ රජයේ ප්‍රතිපත්ති මාලාවේ මුල ඉඳන්ම කිව්වේ ඕකයි. අපි එක්ස්පෝර්ට් ඕරියන්ටඩ් ලිබරලයිස්ඩ් ඉකොනොමි එකක් තියෙන්න ඕනේ කියලා. මේවා ඔබතුමන්ලා සමහර වෙලාවට දැනගෙන මන් දන්නේ නොදැන විදියට ඉන්නේ. නමුත් දැන් බලන්න, ඔබතුමන්ලයි පක්ෂයේ න්‍යායචාර්ය, ඔබතුමන්ලාගේ පක්ෂයේ නිර්මාතෘ ඇත්තටම. මොකද හොඳ මොලයක් තියෙන මහත්තේ බැසිල් රාජපක්ෂ මහත්තයා. මං කියන්නේ හොඳ දේශපාලනඥයෙක්. අපි කොයි පැත්තේ හිටියත් අපි කියන්න ඕනේ එතුමා ඉතාමත්ම දක්ෂ දේශපාලනඥයෙක් කියලා. ඇත්ත වශයෙන්ම ඕන ආණ්ඩුවක හිටියත් ඒ ආණ්ඩුවට ශක්තියක් දෙන්න පුළුවන් කෙනෙක්. එතුමා මොකද්ද කියන්නේ? එතුමා මේ ඉරිදා ඔක්තෝබර් 7, 2018 එතුමා කියන්නේ, මම කියන්නේ නෑ මේ තියෙන අර්බුදය නිකම්ම ආවා කියලා. තෙල් බැරලය වැඩි වෙලා තියෙනවා. ඒවා ආණ්ඩුවකට පාලනය කළ නොහැකි දේවල්. මෙන්න මේ අපි නෙමෙයි කියන්නේ බැසිල් රාජපක්ෂ ගරු මන්ත්‍රීතුමා. මොකද අපි දැක්කා තෙල් බිල පාලනය කරන්න ඔබතුමන්ලට නම් කිසිම උවමනාවක් තිබුණෙත් නෑ. එදා තෙල්වල බැරලය කොයි තරම් අඩු වුණත් අමුන්නාස්සා ඒ වාසිය ජනතාවට දුන්නේ. අන්තිමට මට මතකයි ශ්‍රේෂ්ඨාධිකරණයෙන් නියෝගයක් දුන්නා තෙල් මිල අඩු කරන්නයි කියලා. එහෙම කියලත් අමුන්නාස්සා තෙල් මිල අඩු කරේ නෑ. අනේ නිසා තමයි අපි මේ වෙනකොට මිල සූත්‍රයක් ඉදිරිපත් කරලා තියෙන්නේ. ඒ මිල සූත්‍රය හරහා තෙල් වැඩි වෙනකොට වැඩි වෙනවා, අඩු වෙනකොට ඒ වාසියත් අමුන්නාස්සාට මේ රටේ ජනතාවට ලැබෙනවා. ඒක දෙකක් නෑ. හැබැයි අවාසනාවකට වගේ අපි ඒ තෙල් මිල සූත්‍රය හඳුන්වා දීපු දවසේ ඉඳන් තෙල් මිල වැඩි වෙනවා. ඉන්දියාවේ හැමදාම අපි මාසයකට සැරයක් වෙනස් කරන්න තීන්දුව කරේ. ඉන්දියාවේ දිනපතාම වෙනස් කරනවා. හැබැයි ඒතෙන්දී අපිට ඒ තාක්ෂණය අපිට නැහැ. මොකද හැමදාම වෙනස් කරනවා නම් ඉන්දියාවේ රාත්‍රී 12ට එක තැනකින් ඒ මිල දැම්මම පෙට්‍රෝෂියට් ඔක්කොමට ඒ මිල ඒවයි වැටෙනවා. අපිට ඒ තාක්ෂණය නැති නිසා අපි හිතුවා මාසයකට සැරයක් මේක කරන්න ඕනේ කියලා. ඒ අනුව දැන් මාස 3ක් කරා. දෙවනි මාසේ අපි වැඩි කරෙත් නැහැ. එක ගාන තියාගෙන ආවා. අයිමත් වැඩි වෙන්න පටන් ගත්තා. පසුගිය සතියෙත් පසුගිය මාසෙත් හෙටත් එනවා. හෙටත් එනවා. හැබැයි ඇත්ත වශයෙන්ම කියන්න ඕනේ, හැබැයි අපි බලන්න 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 අපි සංවේදී ආණ්ඩුවක්. අපි සමහර වෙලාවට දැන් මේ දවස්වල අපි හිතනවටත් වඩා ඉක්මනට වැඩි වෙනවා. තාමත් වැඩි වෙනවා. ඇත්ත වශයෙන්ම ෆෝකස් අනුව නම් කියන්නේ පෙබ්‍රවාරි විතර වෙනකම් වැඩි වෙයි. ඊට පස්සේ තමයි අඩු වෙන පටන් ගන්න කියලා. නමුත් අඩු වෙනකොට අඩු වෙනවා. හැබැයි සීමාවට වඩා වැඩි වෙන්න පටන් ගත්තොත් සංවේදී ආණ්ඩුවක් හැටියට ඒ වයින් කොටසක් අපි කරගහනවා. මොන සූත්‍රයේ තිබ්බත් අපි ඒකටත් කරගහනවා. ඉතින් බය වෙන්න එපා. කොටසක් සම්මුනාජා බාර ගන්න. නමුත් එදා අඩු වෙන වෙලාවේ මෙතුමා කිව්වා මට මේ දැන් ඒ සංඛ්‍යාලයක නැහැ. මේ අඩුම මේ උඩ කාලයක් තිබුණා. සමහර මට මතකයි US ඩොලර් 40 ගානකට ගිය කාලයක් තිබුණා. 45ට මේ එතුමා එතකොට හිටපු ඇමතිතුමා. මම ඔබතුමාට කියන්නේ නෙමෙයි, නමුත් ඒ 45 වාසිය ජනතාවට දුන්නද නැහැ. නමුත් අපේ ආණ්ඩුව 45ට නෙමෙයි මේක අඩු වෙන්න පටන් ගත්ත මොහොතේ ඉඳලා හැම මාසෙම 10 වෙනිදාය වාසියත් මේ වගේම ජනතාවට දෙන්න. මම ඊට වඩා තවත් දීර්ඝ වශයෙන් තව වෙලා තියෙනවද? මේ කතා කරන්න ඕනේ නැහැ. නමුත් මම මේ කියාගෙන ආවේ මේ ආර්ථිකය කඩාගෙන වැටෙන්නේ නැහැ. කඩාගෙන වැටෙන ප්‍රවණතාවයකුත් නැහැ. ඔව්, ඩොලරයට ප්‍රෙෂර් එකක් තියෙනවා. තව ටිකක් වැඩි වෙන්න පුළුවන්. නමුත් වැඩි උනායි කියලා ඒකෙන් කියන්නේ නැහැ රටේ ආර්ථිකය විනාශ උනායි කියලා. තව ටිකක් වැඩි වෙන්න බැරි නැහැ. මං කියන්නේ මේක මෙතනින් ඉවරයි කියලා. නමුත් ඒ වැඩිවීම අපේ වාසියකටත් හරවගමු. මේ තියෙන තත්ත්වයේ යටතේ අපි ආර්ථිකය අර බං කියපු විදිහට එක්ස්පෝර්ට් පැත්තට හරවන්න ඕනේ. වැඩි වැඩියෙන් ඩොලර් අපි හම්බ කරගන්න ඕනේ. ටුවරිසම් අපි වැඩි කරගන්න ඕනේ. ඒ විතරක් නෙමෙයි, පිටරට යන අයටත් දැන් ගෙවල් වලට වැඩිපුර සල්ලි එවනවා. වැඩිපුර සල්ලි ලැබෙනවා. ඇත්තෙන්ම මේ ඩොලරය වැඩිවීමේ ප්‍රශ්න ඇති වෙන්නේ ඉහළ පන්තියේ මධ්‍යම පන්තියේ අයට. මොකද ගරු කතානායකතුමනි, අවසාන වශයෙන් මම මේකත් කියන්නම්. මේ අපේ ගුණවර්ධන මන්ත්‍රීතුමා කිව්වා මොකද බඩු මිලත් මේක නිසා අහස උසට නැගලයි කිය. නමුත් ඔයි කියන තරම් නේ. දැන් උදාහරණයක් හැටියට මෙතනදී තඹපු රතුහාල් මම ඒක ගත්තේ මං කනහා නිසා. නමුත් බලන්න 2014 ඩිසෙම්බර් මාසේ තමුන්නාස්සගේ ආණ්ඩුවේ අන්තිම මාසේ 78යි. දැනට මේ සැප්තැම්බර් මාසේ රුපියල් 80යි. මැලිබන් කිරිපිටි එදා 900යි, අද අපේ 860යි. ටික අඩුත් වෙලා. සීනි 95යි, දැන් 97යි 50යි. එකම වගේ රුපියල් 2.50ක් වැඩි. බීලූණු 110යි, දැන් ඒක 115යි. රතු පරිප්පු මෙන්න මේ රතු පරිප්පු හරියට නම් වැඩි වෙන්න ඕනේ. ඒ කාලේ 165යි, දැන් රුපියල් 120යි. පරිප්පු තියෙනවා, පරිප්පු පිටරටින් ගේනවා. පරිප්පු අපිටත් හම්බ වෙනවා, ඔයගලන්ටත් හම්බ වෙනවා. දෙගොල්ලම පරිප්පු ගන්නවා. සුදු මේ විදිහට බලන් ගියොත් ඇත්ත වශයෙන්ම ඔය කියන තරම් බඩුමිලේ මහ ප්‍රශ්නයක් මේ වෙලාවේ නෑ. ගිය අවුරුද්ද වෙනකොට තිබුණා. දැන් අපි ඒක පාලනය කළා. ඒක නිසා කවුරු හරි කියනෝ නම් ආර්ථිකය කඩාගෙන වැටිලායි කියලා ඒකත් බොරුවක්. අවසාන වශයෙන් තව එකක් මම කියන්න කැමති. මේ ආර්ථිකය කඩාගෙන වැටිලායි කියන අයට මොකද අපේ ආර්ථිකය කඩාගෙන වැටුණා නම් මේ තරම් සංවර්ධන ක්‍රියාවලියක් සිදු වෙන්නේ කොහොමද කියලා මම අහනවා. මට මේ එතන ෆයිල් එකක් දැන් කොහෙද දන්නේ කොහෙද සේවතත් ගම් පෙරලිය වැඩසටහනේ මේ මොහොත වෙනකොට මේ දැන් මේ මොහොතේදීත් ලංකාව පුරාම ව්‍යාපෘති 39,666ක් ක්‍රියාත්මක වෙනවා. ඒ ක්‍රියාත්මක වෙන ව්‍යාපෘතිත් මේ මාස 4ක ව්‍යාපෘති. නොවැම්බර් 30 වෙනකොට ඒව ඔක්කොම ඉවර කරන්න ඕනේ කියලා තියෙනවා.
ඒරෝ අන්තිතුමා
ඒ ගම්පෙරළිය විනාඩිය. ඒ ගම්පෙරළිය වැඩසටහන අපි තවත් ශක්තිමත් වෙ ඊළඟ අවුරුද්දටත් ගෙවන්නේ. ඒ වගේම ගමක් ගමක් ගානේ අද කවදාවත් නැති තරමට මුදල් ගිහිල්ලා. මේ වෙනකොට ගම්පෙරළියට බිලියන 20කට ආසන්න ප්‍රමාණයක් ගමට දැන් ගිහිල්ලා තියෙනවා මුදලින්. තවත් යන්න තියෙන. වැඩක් කළා ඉවරයි සමහර ඒවායි නොවැම්බර් 30 වෙනකොට වැඩක් ඉවර වෙනවා. ඊට අමතරව එන්ටර්ප්‍රයිස් ශ්‍රී ලංකා කියන්නේ තරුණ ව්‍යවසායකයන් තරුණ බිස්නස්මන් ලාදක්. ඒ දෙන එක මේ මාස 3ට අපි 24,000 ගානකට එන්ටර්ප්‍රයිස් ශ්‍රීලා අලුත් ලෝන්ස් දීලා තියෙනවා. පරණේවත් නැතුව 24,000ක් ලෝන්ස් දීලා තියෙනවා. මේ වෙනකොට බිලියන 54ක් ඒ සඳහා අපි වියදම් කරලා තියෙනවා. එහෙමනම් කඩා වැටෙන ආර්ථිකයට මේවා කරන්න බෑ මිත්‍ර සහතානායකතුමනි. එසේ කියමින් තමුන්නාංශට ස්තුතියි.
ස්තුතියි කරමු එතුමා. හොණ්ඩබල් එස් ශ්‍රීනාත්. You have 20 minutes.
ගෞරව තලමිතාංගම උරුපිනර අවர்களே.
ගරු මන්ත්‍රීතුමා.
මේ එන්ටර්ප්‍රයිස් ශ්‍රී ලංකා ණයදීමේදී මේ දේශපාලන හිතවතුන්ට පමණක් ණය දෙනවයි කියන මේ මතයක් තිබෙනවා. ඒකේ සත්‍යතාවයක් තියෙනවා.
අපි අමතුමා මේ මන්ත්‍රීතුමා ඒක සම්පූර්ණයෙන්ම බොරුවක්. උදාහරණයක් හැටියට මම ඔබතුමයි මමයි දෙන්නම දන්නේ කෙනෙක් ඉන්නවා. මාතර ප්‍රාදේශ සභාවේ හිටපු සභාපතිතුමා ප්‍රාදේශ සභාවේ දැන් පොහොට්ටුවේ ක්‍රියාකාරිකේ එතුමාටත් ළඟදි මේකෙන් ණයක් ලබා දීලා තිබුණේ. ඒක කිසි ප්‍රශ්නයක් නෑ.
ස්තුතියි හොඳම මිනිස්ටර්
ශ්‍රීදර. ගෞරව තලමිතාංග උරුපිනර් අவர்களே, இன்றைய தினம் மிக முக்கியமாக வரவு செலவு திட்டத்தினுடைய குறை நிரப்பு பிரேரணைகளை முன்வைக்கின்ற இந்த நாளிலே இந்த நாட்டிலே நாட்டினுடைய அபிவிருத்தி தொடர்பாகவும் இந்த நாட்டினுடைய பொருளாதாரத்தை மேம்படுத்துதல் தொடர்பாகவும் இந்த நாட்டினுடைய எதிர்காலத்தினுடைய இருப்பு தொடர்பாகவும் இங்கு பல்வேறுபட்ட விடயங்கள் வரவு செலவு திட்டத்தினுடைய குறை நிரப்பை அடிப்படையாக வைத்து இங்கே பேசப்படுகிறது. இந்த நாட்டிலே எவ்வாறு தான் பொருளாதாரம் விருத்தி செய்யப்பட்டாலும் தங்கத்தினால் நீங்கள் தாரூத்தினாலும் கூட இந்த நாட்டிலே பெரியோடி போயிருக்கிற இந்த மக்களுடைய பிரச்சனையும் இந்த நாட்டிலே இப்பொழுதும் தங்களுடைய விடுதலைக்காக போராடுகிற சிறை கைதிகளுடைய பிரச்சனையும் வலிந்து காணாமல் ஆக்கப்பட்ட மக்களுடைய பிரச்சனையும் இந்த நாட்டிலே தீர்க்கப்பட வேண்டிய ஒரு இனப்பிரச்சனையும் இன்றும் ஒரு நீறுபூத்த நெருப்பாகவே இந்த நாட்டில் அமைந்து காணப்படுகின்றது. நாங்கள் இங்கே இந்த வரவு செலவு திட்டம் பற்றி பேசிக்கொண்டிருக்கின்ற இதே நேரம் இந்த நாட்டிலே வாழ்ந்த குடிமக்கள் சிலர் இந்த நாட்டுக்குரிய மக்கள் இந்த நாட்டினுடைய குழந்தைகள் தங்களுடைய விடுதலைக்காக சிறையிலே போராடி கொண்டிருக்கிறார்கள். கௌரவ தலைமைதாங்கும் உறுப்பினர் அவர்களே, இது இந்த நாட்டினுடைய ஒரு மிக கொடுமையான சம்பவம். இங்கே கூட்டு எதிர்க்கட்சியினால் ஒரு ஒத்திவைப்பு வேலை பிரேரணையாக நிதியினுடைய பாய்ச்சல் உள்பாய்ச்சல் வெளிப்பாய்ச்சல்கள் தொடர்பாக ஒரு கூறுணர்வுடன் கூடிய விவாதம் கொண்டு வரப்பட்டிருந்தாலும் இங்கே இருக்கின்ற சிங்கள தலைவர்கள் கட்சி சார்பின்மை தவிர்த்து ஒரு கூறுணர்வோடு இந்த மக்களுடைய பிரச்சனையை சிறையிலே வாழுகின்ற இந்த இளைஞர்களுடைய அவருடைய எதிர்காலம் பற்றிய எண்ணங்களை ஏன் கருத்தில் எடுக்க முடியாமல் இந்த நாடு இருக்கிறது. நாட்டிலே கல்வி ரீதியாகத்தான் பிரச்சனை ஆரம்பித்தது. நாட்டிலே இருக்கின்ற ஒரு பகுதி மக்கள் புறக்கணிக்கப்பட்டதால் தான் நாட்டினுடைய பொருளாதாரம் பாதிக்கப்பட்டது. இந்த நாட்டினுடைய பிரச்சனை தீர்க்கப்படாத வரையும் இந்த நாட்டில் இருக்கின்ற மக்களுடைய எண்ணங்களை சரியாக பிரதிபலிக்க அரசாங்கம் தவறும் வரையும் பொருளாதாரம் பற்றி சிந்திப்பதிலே இந்த நியாயங்களும் இருப்பதாக எனக்கு தெரியவில்லை. நேற்றைய தினம் நான் அனுராதபுரம் சிறைச்சாலையில் இருக்கின்ற தங்களுடைய விடுதலைக்காக போராடுகின்ற சிறை கைதிகள் தமிழ் அரசியல் கைதிகளை சென்று பார்வையிட்டிருந்தேன். இன்று 26வது நாளாக அவர்கள் அனுராதபுரம் சிறையிலே தங்களுடைய விடுதலைக்காக போராடி கொண்டிருக்கிறார்கள். மிக முக்கியமாக அவருடைய உடல்நிலைகள் கடுமையாக பாதிக்கப்பட்டிருக்கிறது. இன்று 26வது நாளாக தங்களுடைய விடுதலையை வேண்டி நீராகாரம் அருந்தி உண்ணாவிரதம் இருத்தல் என்பது ஒரு மனிதனுடைய உடலிலே அவனுடைய பாகங்களை எவ்வளவு தூரம் பாதிக்கும் என்பதை ஏன் இந்த நாட்டில் இருக்கின்ற ஒவ்வொரு தலைவர்களாலும் ஒவ்வொரு மனிதர்களாலும் மக்களால் தெரிவு செய்யப்பட்ட இந்த பிரதிநிதிகளாலும் புரிந்து கொள்ள முடியாமல் இருக்கிறது என்கிற விடயம்தான் மிக முக்கியமானது. ஆகவேதான் கௌரவ தலைமை தாங்கும் உறுப்பினர் அவர்களே, நான் இந்த இடத்திலே அவர்களுடைய பெயர்களையும் பதிவு செய்ய விரும்புகிறேன். மிக முக்கியமாக தன்னுடைய 41 வயசுகள் நிரம்பிய நல்லான் சிவலிங்கம் 9 வருடங்களாகவும் புருஷோத்தமன் அரவிந்தன் 9 வருடங்களும் 3 மாதங்களும் நிரம்பிய நிலையில் 40 வயது நிரம்பிய நிலையிலே அவர் தன்னுடைய உண்ணாவிரத நோன்பை இந்த அனுராதபுரம் சிறையிலே மேற்கொண்டு வருகின்றார். அதேபோல ராசவல்லவராசா தபோரூபன் 36 வயசு நிரம்பிய நிலையில் 9 வருடங்களையும் 3 மாதங்களையும் நிறைவு செய்திருக்கிறார். மதியரசன் சுலக்ஷன் 30 வயது நிரம்பிய நிலையில் 9 வருடங்களையும் 4 மாதங்களையும் ராசதுரை ஜெகன் 42 வயசு நிரம்பிய நிலையில் 9 வருடங்களையும் 5 மாதங்களையும் ராசதுரை திருவருள் 41 வயசு நிரம்பிய நிலையில் 6 வருடங்களையும் 8 மாதங்களையும் நடராச சபேஸ்வரன் 34 வயசு 2 வருடங்களையும் கணேசன் தர்ஷன் 28 வயசு 8.5 வருடங்கள் கடந்த நிலையிலும் சூரியகாந்தி ஜெயச்சந்திரன் 43 வயசு 9 வருடங்களையும் 4 மாதங்களையும் சிவசுப்பிரமணியம் தில்லைராஜ் 40 வயசு 7.5 வருடங்கள் கடந்த நிலையிலும் சிவபிரகாசம் சிவசீலன் 32 வயசு 9 வருடங்களையும் 4 மாதங்களையும் கடந்த நிலையில் இவர்கள் சிறையில் இருக்கின்றார்கள். இவர்கள் கேட்கிறார்கள், தங்களுக்கு நீங்கள் மன்னிப்பு தாருங்கள் அல்லது புனர்வாழ்வளித்து விடுதலை செய்யுங்கள் என்று. இந்த நாட்டிலே யுத்தம் முடிந்திருக்கிறது, நல்லிணக்கம் நடைபெறுவதாக பேசப்படுகிறது, ஆனால் சரணடைந்த போராளிகள் காணாமல் போயிருக்கிறார்கள், கொல்லப்பட்டிருக்கிறார்கள். இவர்கள் யுத்தத்திலே எங்கே ஒரு மூலையிலே ஈடுபட்டார்கள் என்ற காரணத்திற்காக இவர்கள் கைது செய்யப்பட்டு சிறையிலே அடைக்கப்பட்டிருக்கிறார்கள். இந்த சிறையிலே அடைக்கப்பட்டிருக்கிற இந்த கைதிகளை, தமிழ் அரசியல் கைதிகளை, ஏன் அரசாங்கம் விடுதலை செய்வதற்கு அல்லது புனர்வாழ்வளிப்பதற்கு பின்னிற்கிறது? இது ஒரு மிக முக்கியமானது. இவர்களுக்காக ஆதரவு தெரிவித்து மெகசின் சிறைச்சாலையிலே 45 தமிழ் அரசியல் கைதிகள் இப்பொழுது உண்ணாவிரதம் இருக்கிறார்கள். இந்த நாட்டில் யாருக்கும் இந்த விடயம் தெரியாமல் இருப்பதுதான் மிகவும் வினோதமானதும் வேதனைக்குரியதும். இந்த நாடு எல்லாரையும் அணைத்து செல்லுகிறது என்றால், இந்த நாட்டிலே வாழுகிற மக்கள் எல்லோருக்கும் சரியான பாதை சொல்லப்படுகிறது என்றால், இன ரீதியான வன்முறைகள் இந்த நாட்டிலே இல்லை என்றால், இவர்களை விடுதலை செய்வதற்கு ஏன் தயங்குகிறார்கள்? இன்று நாங்கள் மெகசின் சிறைச்சாலையிலே நானும் என்னுடைய சக பாராளுமன்ற உறுப்பினர் சார்ஜ் நிர்மல்நாதன் அவர்களும் சென்று அவர்களை பார்த்த பொழுது 45 பேர் மிகவும் களைத்த நிலையிலே இருக்கிறார்கள். 26 நாட்கள் போராடிய அனுராதபுரம் சிறை கைதிகள் பேச முடியாத நிலையிலே இருக்கிறார்கள். அவர்களுடைய உடல்நிலைகள் மிக பாதிக்கப்பட்டிருக்கிறது. மெகசின் சிறைச்சாலையிலே இருக்கிறவருடைய உடல்நிலைகள் பாதிக்கப்பட்டிருக்கிறது. இவ்வாறு தங்களுடைய விடயங்களுக்காக ஏதோ ஒரு வகையிலே அவர்கள் தொடர்ந்து தங்கள் விடுதலையை செய்தாருங்கள் என்று கேட்கிறார்கள். ஆனால் இங்கே இருக்கின்ற அரசாங்கமோ அரசாங்கத்தினுடைய பிரதிநிதிகளோ ஏன் அவர்களை கருத்திலே கொள்ள முடியாதவர்களாக இருக்கிறார்கள்? ஆகவே கௌரவ தலைமை தாங்கும் உறுப்பினர் அவர்களே, மிக கூடிய அளவான ஒரு இன ரீதியான வன்முறைக்குள் உள்ளாக்கப்பட்ட இனமாக தமிழினம் இருக்கிறது. அவருடைய விடுதலை மிக முக்கியமானது. அதிலும் இந்த யுத்தத்தால் பாதிக்கப்பட்ட இளைஞர்கள் யுவதிகள் விடுதலை செய்யப்பட்டு தங்களுடைய குடும்பங்களோடு அவர்கள் வாழ வேண்டும். இந்த 1993 ஆண்டு செல்லப்பிள்ளை மகேந்திரன் என்பவர், இவர் மட்டக்களப்பு மாவட்டம் முரக்கொட்டாஞ்சேனியைச் சேர்ந்தவர். அவர் தன்னுடைய 19வது வயசிலே 93 ஆண்டிலே இவர் கைது செய்யப்பட்டிருக்கிறார். இன்று 26 வருடங்கள் கடந்து சிறையில் இருக்கிறார். இன்று அவருடைய வயசு 45. யோசித்து பாருங்கள், ஒரு இளைஞன் 19 வயசிலே சிறைக்கு சென்றிருக்கிறான். அவன் சென்று 19 வயசிலே சென்று இன்று 45 வயது வரை அவனுடைய காலம் சிறையிலே சென்றிருக்கிறது. நெல்சன் மண்டேலா கூட 27 ஆண்டுகள் சிறையிலே இருந்ததாக நாங்கள் படிக்கிறோம். நாங்கள் தென்னாப்பிரிக்காவினுடைய முன்மாதிரிகளை பின்பற்றுகிறோம். தென்னாப்பிரிக்காவுடைய மாதிரிகளின் அடிப்படையில் தான் நல்லிணக்கம் ஏற்படுத்தப்படுகிறது என்றெல்லாம் இந்த நாட்டிலே தலைவர்கள் பேசிக் கொள்கிறார்கள். ஆனால் தென்னாப்பிரிக்காவினுடைய தலைவர் சொன்ன சொல்லுகளுக்கு அப்பால் அங்கே இருந்த அந்த நல்லிணக்கத்தை கூட இந்த நாட்டிலே வெளிக்காட்டுவதற்கு யாரும் இல்லாத ஒரு நிலைமை காணப்படுகிறது. இந்த தமிழ் அரசியல் கைதிகளுடைய விடுதலை மிக மிக முக்கியமானது. இந்த மக்கள் தொடர்ந்தும் இவர்கள் இவ்வாறு சிறையிலே வாடிக்கொண்டிருக்க வெறுமனே நல்லிணக்கம் பேசுவதிலும் இந்த நாட்டினுடைய இன ரீதியான கருத்துக்களை முன்வைப்பதிலும் அல்லது ஏதோ அபிவிருத்தி நடந்து விடுவதாக எண்ணுவதிலும் எதுவும் நடந்துவிடக்கூடிய வாய்ப்புகள் இல்லை. மிக மிக முக்கியமாக நான் இந்த இடத்திலே குறிப்பிட வேண்டும், இந்த கோத்தபாயா மீதான வழக்கு தொடர்பாகவும் சரத் பொன்சேகா தொடர்பான வழக்கு தொடர்பாகவும் சந்திரிகா தொடர்பான வழக்கு தொடர்பாகவும் ஐ பி ஜெயரட்னம் தொடர்பான வழக்கு தொடர்பாகவும் பாகிஸ்தான் தூதுவர் தொடர்பான வழக்கு தொடர்பாகவும் ஜெயராஜ் பிள்ளை தொடர்பான வழக்கு தொடர்பாகவும்
Honorable member, can I take 1 minute and ask a question from you? Ask him to put the...
Okay.
Just because otherwise I won't get the mic, sir.
ஆகவே இந்த வழக்குகள் எல்லாம் நான் கேட்பது எல்லாத்திலும் எல்லா விஷயங்களிலும் எதுதான் இருந்தாலும் அவர் கேட்கின்ற கேள்வியும் ஏதோ ஒரு வகை நாட்டினுடைய பொருளாதாரம் சரியாக அமைய வேண்டும் என்றால் இந்த நாட்டினுடைய பொருளாதாரம் கௌரவ தலைமை தாங்கும் உறுப்பினர்களே கௌரவ தலைமை தாங்கும் உறுப்பினர்களே இந்த நாட்டினுடைய
பொருளாதாரம் Now you were talking about this prisoners in magazine prison, but what are the steps you have taken? Because yesterday we saw what happened with the government minister getting bail from within half an hour. But what have you done so far? Because we remember last presidential election, you all went to North promising to give bail to these people. But what have you all taken, done so far for the last 4.5 years to help them? We would like to know that. Because you only complain, but you all haven't done anything.
Gaurava Thalamai Thangam Uruppinarukale, Gaurava Uruppinar Naamal Rajabaksa Avargal, Indha Kelviye Arasangathirundhane Kekka Vendum. நான் பாராளுமன்ற உறுப்பினர், பாதிக்கப்பட்ட இனம் சார்பாக, வஞ்சிக்கப்பட்ட மக்கள் சார்பாக, போராடுகின்ற இளைஞர்கள் சார்பாக நான் என்னுடைய கருத்துக்களை அந்த இனம் சார்பாக முன்வைக்கிறேன். ஆகவே கௌரவ நாமல் ராஜபக்ச அவர்கள் கேட்பது போல இந்த அரசாங்கம் என்ன செய்ய போகிறது? ஏற்கனவே 12,000 போராளிகள் புனர்வாழ்வளிக்கப்பட்டு விடுதலை செய்யப்பட்டிருக்கிறார்கள், நான் ஏற்றுக்கொள்கிறேன். ஆனால் அதே போல ஏன் இந்த
Honorable member, there is a point of order. Naamal Rajabaksa.
Yeah, we are happy that you are blaming the government for this. But you all talk to the government for rest of the problems, the rest of you all communicate with the government. But have you spoken about this matter? Because we know that you all go and meet those people, you all tell them something else, but you all come and when you meet the government officials, you all talk something else. But what have you done? Because I know personally, I was in remand with them.
Gaurava Urupinar avargale. இவருடைய தந்தையார் ஜனாதிபதியாக இந்த நாட்டிலே இருக்கிற பொழுதுதான் இந்த இளைஞர்கள் கைது செய்யப்பட்டு சிறையில் அடைக்கப்பட்டார்கள். அப்பொழுது இவரும் பாராளுமன்ற உறுப்பினர். இவரும் சிறையிலே சென்ற பொழுதுதான் இவருக்கு அந்த சிறையினுடைய அருமை விளங்கியது. ஆகவே இவர்கள் நினைத்திருந்தால் கூட அந்த நேரத்தில் அவர்களை விடுதலை செய்திருக்க முடியும். இப்பொழுது நாங்கள் யார் மீதும் அவர் நல்லவர் அல்லது இவர் கூடாதவர் என்று நான் சொல்ல வரவில்லை.
That's not a point of order.
Just to clarify, because he is talking about rehabilitation, but we have rehabilitated 12,500 ex-LTT cadres and 3,500 of them were employed to civil defense force. But what have you all done? Yeah. Because you all changed our government for this. But what have you done? That's my question. I'm not going to argue with you, huh? But I want answer from you.
Gaurava Urupinar avargale. இவர் என்ன கேட்கிற கேள்வி அல்ல இது. கௌரவ நாமல் ராஜபக்ச அவர்கள் இதை என்ன கேட்க முடியாது. நாங்கள் அரசாங்கத்தோடு அந்த நீங்க உங்களுடைய தந்தை இருந்த பொழுதும் நாங்கள் இதைத்தான் கேட்டோம். இப்பொழுதும் இந்த அரசாங்கத்திடம் இதைத்தான் கேட்கிறோம். எங்களுடைய பிரச்சனையை தீர்த்து வையுங்கள், எங்களுடைய இளைஞர்களை யுவதிகளை விடுதலை செய்யுங்கள், எங்களுடைய காணிகளை விடுவியுங்கள், எங்களுடைய மக்களுக்கான ஒரு அரசியல் தீர்வை முன்வையுங்கள் என்பதைத்தான் நாங்கள் கேட்கிறோம். நான் இப்பொழுது அவரை கேட்கிறேன், நீங்கள் வடக்கு கிழக்கு இணைந்த மண்ணில் ஒரு அரசியல் தீர்வை இப்பொழுது வெளிப்படையாக சொல்வதற்கு தயாரா? அல்லது நீங்கள் ஆட்சியை பிடித்தால் நான் முழு அரசியல் கைதிகளையும் விடுகிறேன், காணாமல் வலிந்து காணாமல் ஆக்கப்பட்டவர்களை எல்லாம் நான் தருகிறேன் என்பதை நீங்கள் சொல்ல தயாரா? நடேசன் புலித்தேவன் சரணடைந்த பொழுது அவர்களை சுட்டுக் கொண்டவர்களும் அவர்கள்தான். ஆகவே அவர்கள் இப்பொழுது நல்லவர்களுக்கு பேச முடியாது. நாங்கள் கேட்பது இந்த நாட்டிலே நாங்கள் யார் மீதும் நாங்கள் ஒட்டுமொத்த சிங்கள தலைவர்கள் மீது கேட்கிறோம். உங்களுடைய இதயத்தினுடைய ஈரமான பகுதியால் நீங்கள் பாருங்கள், எங்களுடைய மக்களுடைய பிரச்சனையை பாருங்கள், எங்களுடைய மக்களுடைய பிரச்சனைக்கு தீர்வை தாருங்கள். இதைத்தான் நாங்கள் கேட்கிறோம். அதை விடுத்து இப்பொழுது நீங்கள் என்ன கேட்கிறீர்கள், நீங்கள் என்ன பேசுகிறீர்கள் என்று சொல்வதில் நோக்கம். ஆகவே கௌரவ தலைமை தாங்கும் உறுப்பினர்களே, அவர்கள் நேரடியாக சுட்டு வெட்டி தலையை கொண்டு போனார்கள். ஆனால் இப்பொழுது இருக்கிற அரசாங்கம் எங்களுடைய மக்களை இன்னும் வதைத்து கொண்டுதான் இருக்கிறது. அதைத்தான் நாங்கள் குறிப்பிடுகின்றோம். எங்களுடைய பிள்ளைகளை விடுதலை செய்யுங்கள், சிறையிலே இருக்கின்ற அரசியல் கைதிகளை விடுதலை செய்யுங்கள், அதே போல வலிந்து காணாமல் ஆக்கப்பட்டவர்களுக்குரிய விடுதலையை உறுதிப்படுத்துங்கள், அதுக்கான நீதியை பெற்றுத்தாருங்கள். இவற்றைத்தான் நாங்கள் கேட்கிறோம். ஆகவே கௌரவ தலைமை தாங்கும் உறுப்பினர்களே, நாங்கள் விவாத பொருளாக இந்த மேடையிலே வைத்துக்கொண்டு இந்த சபையிலே வைத்துக்கொண்டு பேசுவதற்கு அவர் நல்லவர் இவர் கெட்டவர் என்பதல்ல. இந்த நாட்டிலே ஒரு நீதி இருக்கிறது, ஜனநாயகம் இருக்கிறது, இந்த மக்கள் மதிக்கப்படுகிறார்கள் என்றால், இங்கே இருக்கின்ற தமிழ் மக்கள் இந்த நாட்டினுடைய பிரஜைகளாக நீங்கள் ஏற்றுக்கொள்கிறீர்கள் என்றால், அவர்களுடைய அரசியல் கைதிகளுடைய விடுதலையை முதல் உறுதிப்படுத்துங்கள். ஏன் நாங்கள் கதைப்பது போல இன்றைக்கு நீங்கள் இந்த ஒத்திவைப்பு வேலை பிரேரணியை கொண்டு வந்தது போல, ஏன் கூட்டு எதிர்கட்சி கூட அந்த அரசியல் கைதிகளுடைய விடுதலைக்காக குரல் கொடுக்கட்டும், அவர்கள் செய்ய முடியுமே, ஏன் அவர்களால் செய்ய முடியாமல் இருக்கிறது? அவர்களும் இதைத்தான் செய்வார்கள். ஆட்சிக்கு வந்தால் ஆட்சிக்கு வரும் வரைக்கும் கதைப்பார்கள், வந்த பின்னர் அவர்கள் இதைத்தான் கடைபிடிப்பார்கள். ஆகவே தான் இந்த நாட்டினுடைய பொருளாதாரம் என்பது இந்த விடயங்களிலும் தங்கியிருக்கிறது. கௌரவ தலைமை தாங்கும் உறுப்பினர் அவர்களே, இந்த நாட்டிலே மஸ்கலியாவில், நுவரலியாவில், தலவாக்கலையில் மக்கள் போராடுகிறார்கள். அங்கே போராடுகின்ற ஒவ்வொரு தொழிலாளியினுடைய நாள் சம்பளம் $2 அல்லது $3 அவருடைய நாள் சம்பளம். அதிலும் அவர் மாசத்திலே $60 இருந்து $70 வரையும் தான் அவருடைய மாத சம்பளம் கிடைக்கின்றது. ஆனால் சாதாரணமாக ஒரு அமைச்சருடைய செயலாளர் மாதம் $2 லட்சம் வரை, கிட்டத்தட்ட $1000 வரை அவர் சம்பளம் பெறுகின்றார். ஆனால் அவர்கள் தொடர்ந்து தங்களுடைய நாளாந்த வயிற்று பிழைப்புக்காக சம்பளத்துக்காக போராடுகிறார்கள். இந்த நாட்டிலே அவர்களை கவனிக்க யாரும் இல்லை. அதற்காக இதுவரை இந்த நாட்டிலே ஒரு தலைவர்களும் குரல் கொடுக்கவில்லை. இந்த நாட்டில் இருக்கின்ற அந்த பொருளாதாரத்தினுடைய முதுகெலும்பாக இருக்கின்ற தோட்ட தொழிலாளர்களுடைய சம்பளம் பற்றி பேசுவதற்கு இந்த சபையில் யாரும் இன்னும் ஒரு செய்தியைத்தானும் சொல்ல முடியவில்லை. இதுதான் இந்த நாட்டில் நடக்கிறது. ஆகவே வரவு செலவு திட்டம் வந்திருக்கிறது, வரவு செலவு திட்டத்துக்கூடாக விவாதம், குறைநிரப்புக்கு விவாதம் நடக்கிறது. நாட்டினுடைய பொருளாதாரம் விருத்தி செய்யப்பட வேண்டும், நாட்டினுடைய பொருளாதாரம் அபிவிருத்தி செய்யப்பட வேண்டும் என்றால் நாட்டிலே இருக்கின்ற புறையோடி போயிருக்கின்ற பிரச்சனைகளை தீர்ப்பதற்கு முதலில் நல்லெண்ணங்களையும் இதய சுத்தியான சிந்தனைகளையும் நீங்கள் உருவாக்க வேண்டும். அதனை நீங்கள் தவறினால் இந்த நாடு எந்த ஒரு காலத்திலும் முன்னேற முடியாது. இலங்கை, சிங்கப்பூரை விட இலங்கை இருந்த காலம் 1940களில் ஜப்பானுடைய பொருளாதாரம், சிங்கப்பூருடைய பொருளாதாரம் இலங்கையை விட எவ்வளவு குறைவாக இருந்தது. ஆனால் இன்று அந்த நாடுகளோடு ஒப்பிடுகிற பொழுது இலங்கையினுடைய பொருளாதாரம் எவ்வளவு கீழே இருக்கிறது. காரணம், இந்த நாட்டிலே ஒரு இனம் வஞ்சிக்கப்பட்டது, ஒரு இனம் அழிக்கப்பட்டது, ஒரு இன அழிப்பு இந்த மண்ணிலே நடைபெற்றது. 140,000 மேற்பட்ட மக்கள் கொல்லப்பட்டார்கள். அதனை கௌரவ நாமல் ராஜபக்சாருடைய அப்பா தான் செய்தார், அவருடைய சித்தப்பா தான் செய்தார். ஆகவே தான் நாங்கள் கேட்கிறோம், அவர்களுக்கு பங்கு இருக்கிறது இந்த நாட்டிலே. அவர்கள் செய்ததை மறைக்க முடியாது. இனப்படுகொலையை செய்தவர்கள் இப்பொழுது தங்களை வெள்ளையடித்துக் கொள்ள முடியாது. அது இந்த நாட்டிலே நடைபெற்றது. ஆகவே தான் கௌரவ தலைமை தாங்கும் உறுப்பினர்களே, இந்த மண்ணிலே இருக்கின்ற மக்கள் வஞ்சிக்கப்படாமல் நீதியின் அடிப்படையில் 1987 இலங்கை இந்திய ஒப்பந்தம் கொண்டு வரப்பட்ட பொழுது அரசியல் கைதிகள் விடுதலை செய்யப்பட்டார்கள். அதே போல 2001 ரணில் விக்ரமசிங்க அவர்களுக்கும் தேசிய தலைவர் பிரபாகரனுக்கும் இடையில் ஒப்பந்தம் எழுதப்பட்ட பொழுது இருந்த அரசியல் கைதிகள் விடுதலை செய்யப்பட்டார்கள். ஏன் 2010 யுத்தம் முடிந்து விட்டது, வெடிப்பு சத்தங்கள் கேட்கவில்லை, யுத்தத்துக்கான எந்த அறிகுறிகளும் இல்லை என்றால் ஏன் இப்பொழுது இருக்கிற அரசியல் கைதிகளை ஏன் விடுதலை செய்ய முடியாது? ஏன் இந்த நாட்டிலே அதை செய்ய முடியாத ஒன்று? ஆகவே தான் நாங்கள் கேட்பது, இந்த நாட்டின் பொருளாதாரம் வளர வேண்டுமானால், இந்த நாட்டினுடைய பொருளாதாரத்தை கட்டியமைக்க வேண்டுமானால், புலம்பெயர் நாடுகளும் சரி அல்லது வெளிநாடுகளும் சரி தன்னுடைய பங்கை காத்திரமாக செய்ய வேண்டுமென்றால் நீங்கள் முதலிலே இந்த நாட்டிலே புறையோடி போயிருக்கின்ற தமிழ் அரசியல் கைதிகளை விடுதலை செய்யுங்கள். இந்த நாட்டிலே இருக்கின்ற வலிந்து காணாமல் ஆக்கப்பட்ட மக்களுக்கான செய்தியை, நீதியை வழங்குங்கள். கௌரவ அமைச்சர், முன்னாள் வெளிநாட்டு அமைச்சராக இருந்த மங்கள சமரவீர அவர்கள் 2015 ஐக்கிய நாடுகள் சபையினுடைய மனித உரிமைகள் ஆணைக்குழுவிலே குறிப்பிட்டிருந்தார். செப்டம்பர் மாதம் நாங்கள் இந்த பிரச்சனையை தீர்க்கிறோம், தீர்வு காணுகிறோம், ஆய்வு செய்கிறோம் என்று. ஆனால் வழங்கப்பட்ட காலங்கள் முடிந்தும் இன்று வரை எங்களுடைய மக்களுக்கு நீதி கிடைக்கவில்லை. அதனால்தான் இந்த நீதியின் அடிப்படையில், ஒரு நியாயாதிக்கத்தின் அடிப்படையில் இந்த நாட்டுக்குள்ளே வாழுகிற இந்த மக்களுக்கான நீதியை வழங்குவதற்கு முயற்சியுங்கள் என்று கூறி நிறைவு செய்கிறேன். நன்றி.
ஸ்தூதி.
ගරු ආචාර්ය විජේදාස රාජපක්ෂ මැතුමා කරුණාකර මූල අසසදා ශාන් සේමසිංහ
ගරු සභාපතිතුමනි අද දින ඉතාමත්ම වැදගත් කාරණයක් පිළිබඳව තමයි මේ සාකච්ඡාව ආරම්භ කළේ. ආචාර්ය බන්දුල ගුණවර්ධන මන්ත්‍රීතුමා අද මේ කල්තැබීම යෝජනාව ඉදිරිපත් කළේ වසර මැද රාජ්‍ය මූල්‍ය තත්ත්වය පිළිබඳව වාර්තාව 2018 මේ පදනම් කරගෙන මේ රටේ ආර්ථිකය පිළිබඳව ගැඹුරු කතිකාවතක් ආරම්භ කරන්න. මීට පෙර මම අසාගෙන හිටියා ගරු මන්ත්‍රීවරුන් ගණනාවක් කතා කරා. හැබැයි මේ මූල්‍ය වාර්තාවේ තත්ත්වය පිළිබඳව හෝ එහි තිබෙන අන්තර්ගතය පිළිබඳව අපි කාටවත් එක වචනයක්වත් අහන්න ලැබුණේ නැහැ. මම කල්පනා කරා මේ වාර්තාව පදනම් කරගෙන අපේ රටේ ආර්ථිකය පිළිබඳව කොහොමද විග්‍රහයක් කරගන්න ඕන කියලා කාරණා පිළිබඳව ගරු සභාවේ අවධානය යොමු කරවන්න. විශේෂයෙන්ම මේ වාර්තාව අනුව 2017 සමග සංසන්දනය කරලා බලන විට 2018 වසරේ අපි ඒ ඒ ශේෂ්ත්‍රයන් තුලින් මොනවද ලබාගෙන තිබෙන වර්ධනයන්, එහෙම නැත්නම් මොනවද මොන ශේෂ්ත්‍රයන් පිළිබඳවද අපි පිරිහීමක් පවතින්නේ කියන කාරණය ඉතාමත්ම වැදගත්. ඒ අනුව සභාපතිතුමනි අපේ මේ වාර්තාවේ තිබෙන සංඛ්‍යාලේඛන දිහා බලපුවාම කෘෂිකර්මාන්තය ගත්තම ඒ කෘෂිකර්ම ශේෂ්ත්‍රයේ ඉතාමත්ම වර්ධනය වෙච්ච ශේෂ්ත්‍ර ගණනාවක් තියෙනවා. ඒ ශේෂ්ත්‍ර අතර ප්‍රධානම විදිහට අපිට සලකන්න පුළුවන් අපේ රටේ 2017 පළමු කාර්තුවට සංසන්දනාත්මකව 2018 වසරේ පළමු කාර්තුවේ වී වගාව. ද වී වගාවෙන් ලද අපි අස්වැන්න බලපුවම 56.6% ප්‍රතිශතයක වර්ධනයක් ඇති වෙලා තිබෙනවා. වී හැර ධාන්‍ය වගාව 46.2% වර්ධනයක් පෙන්නුම් කරනවා. එළවලු පිළිබඳව 22.3% වර්ධනයක් තිබෙනවා. මිරිදිය ධීවර කර්මාන්තය සම්බන්ධයෙන් 37.4% වර්ධනයක්. තේ කර්මාන්තයේ තේ ආර්ථිකයේ වර්ධනය 10.6%. පළතුරු වගාවේ වර්ධනය 6%. ඒ වගේම කෘෂිකර්මාන්ත ශේෂ්ත්‍රයේ කැපී පෙනෙන පසුබෑම් වලට ලක්වෙච්ච ශේෂ්ත්‍ර ගණනාවක් තියෙනවා. ඒ අතින් ගත්තම ප්‍රධාන වශයෙන් අපි දකිනවා රබර් නිෂ්පාදනය 13.9% අඩුවක් සිද්ධ වෙලා තියෙනවා. පොල් තැඹිලි ෆාම් ඔයිල් කර්මාන්තයේ 13.5% අඩුවක් තියෙනවා. උක් දුම්කල යනාදී බහුවිධ වගාවන් වල අඩුවක් තියෙනවා 9.2%. ඒ අනුව ගත්තම කෘෂිකර්ම ශේෂ්ත්‍රයේ බොහෝ අංශවල වර්ධනයක් පවතින අතර අංශ කීපයක පසුබෑම් අපිට දකින්න ලැබෙනවා. ඊළඟට තියෙන්නේ අපේ රටේ ආර්ථිකයේ දෙවනි ශේෂ්ත්‍රය තමයි මේ කර්මාන්ත ශේෂ්ත්‍රය. කර්මාන්ත ශේෂ්ත්‍රය ගත්තම ඒවායේ වර්ධනය වෙච්ච අංශ විදියට මේ වාර්තාවෙන් පෙන්නුම් කරලා තියෙනවා. ගෘහභාණ්ඩ හැරදැව නිෂ්පාදනයේ 11.9%. විදුලි ගෑස් වායු සමීකරණ යනාදිය 10.2%. කසල කළමනාකරණය 9.8%. ලෝහ කර්මාන්තයේ 9.1%. රබර් ප්ලාස්ටික් කර්මාන්තය 7.9%. රසායනික ද්‍රව්‍ය සහ ඖෂධ නිෂ්පාදනයේ 6.1% වර්ධනයක්. ඒ වගේම කර්මාන්ත ශේෂ්ත්‍රයේ පිරිහින් අංශ විදියට පෙන්නුම් කරලා තියෙනවා අඟුරු ඛනිජ තෙල් පිරිපහදු යනාදිය 38.8%. මම දැන කර්මාන්ත ශේෂ්ත්‍රයේ පිරිහීම අතින් තිබෙන විශාලම ශේෂ්ත්‍රයේ විදියට එම ශේෂ්ත්‍රය හඳුනාගෙන තියෙනවා. යන්ත්‍රෝපකරණ නිෂ්පාදනය 5.5% අඩු වෙලා තියෙනවා. ඉදිකිරීම් ශේෂ්ත්‍රයේ 4.4 නමයක පසු බෑමකට ලක් වෙලා තිබෙනවා. ගෘහ භාණ්ඩ නිෂ්පාදනය 2%ක පසු බෑමකට ලක් වෙලා තියෙනවා. එතකොට අපේ රටේ ආර්ථිකය සමන්විත වන තුන්වන ක්ෂේත්‍රය තමයි සේවාංශය. සේවාංශයේ වර්ධනය වීම පෙන්වන අංශ විදිහට අපිට පැහැදිලිව පෙනෙන්න තිබෙනවා. මූල්‍ය සේවා 12.2%ක වර්ධනයක්, විදුලි සංදේශ අංශයේ වර්ධනය 11.1%, රක්ෂණ ක්ෂේත්‍රයේ වර්ධනය 9.3%, නවාතැන් ආහාර පාන අංශයේ 7.6%, නිවාස අයිතිය සහ දේපළ වෙළඳාම් අංශය 4.9%, තැපැල් සහ කුරිය සර්විස් 3.9%, තොගසිල්ලර 5.4%, තොරතුරු තාක්ෂණ සේවා 4.3%. සේවාංශයේ ගත්තම ගරු සභාපතිතුමනි, පිරිහීම් දකින්න තියෙන අපිට අංශ තුනක් විතරයි. ඒ තුනේ ප්‍රධානම කැපී පෙනෙන අංශය තමයි ගුවන් විදුලි සහ රූපවාහිනී විකාශන සේවාවන්හි පිරිහීම බිඳවැටීම 18.3%. මං හිතන්නේ මේ ක්ෂේත්‍රය පිළිබඳව මාධ්‍ය ආයතන, මාධ්‍ය වේදීන් අවධානය යොමු කළ යුතු කාරණයක්. අපේ රටේ බොහෝ විට විද්‍යුත් මාධ්‍ය, ඒ වගේම මුද්‍රිත මාධ්‍ය සිය තරඟය තුළ නොයෙකුත් ක්‍රමවේද උපයෝගී කරගත්තත් අද පැහැදිලි ලෙසම ගිය අවුරුද්දේ මුල් කාර්තුවට සමගාමීව බලපුවාම, සංසන්දනාත්මක බලපුවාම මේ අවුරුද්දේ මුල් කාර්තුවේ 18.3%ක බිඳවැටීමක් දකින්න ලැබෙනවා, පිරිහීමක් දකින්න ලැබෙනවා. එය දල වශයෙන් 5%ක ප්‍රමාණයක්. බොහෝ විට මේ මාධ්‍ය ආයතන දකුණු ඉන්දියානු ටෙලි නාට්‍ය පෙන්වමින් ඉන්නවා, සුපර් ස්ටාර්ස්ලා හදමින් ඉන්නවා. ඒ අතරතුරේ ගුවන් විදුලිය සහ රූපවාහිනී විකාශන සේවා ජනතාව අතරින් එන්න එන්න ප්‍රතික්ෂේප වීමෙන් පවතින බවට හොඳ දත්තයක් මේ වාර්තාවේ ඉදිරිපත් වෙලා තියෙනවා. එතකොට සේවාංශයෙන් පිරිහීමට ලක්වෙච්ච අංශ තුනේ ගුවන් විදුලි සහ රූපවාහිනී විකාශන සේවාවලට අමතරව තියෙන්නේ අධ්‍යාපන සේවාවන්හි 1.7%ක් සහ රාජ්‍ය පරිපාලන සහ අත්‍යවශ්‍ය සමාජ ආරක්ෂණවල 0.4%ක පිරිහීමක් පෙන්නුම් කරලා තියෙනවා. ඊළඟට අද බොහෝ ගරු මන්ත්‍රීතුමල්ලා සාකච්ඡාවට භාජනය කරා ආ රටේ තිබෙන දේශීය දළදේශීය නිෂ්පාදනය පිළිබඳව, උද්ධමනය පිළිබඳව, ජනතාවට මුහුණ දෙන්න තියෙන ප්‍රශ්න පිළිබඳව සහ විරකියාව පිළිබඳව, ඒ සම්බන්ධවත් අපිට මේ වාර්තාවෙන් ඉතා වටිනා දත්ත සපයලා තියෙනවා. 2017 ශ්‍රී ලංකාවේ දළදේශීය නිෂ්පාදනයේ වේගය, වැඩිවීමේ වේගය 3.1% විදිහට පෙන්නුම් කරලා තියෙන විට උද්ධමන වේගය 7.1% වශයෙනුත්, විරකියාවේ ප්‍රතිශතය 4.2% විදිහට පෙන්නුම් කරනවා. දැන් මේ සම්බන්ධව අපි සංසන්දනාත්මකව බලනකොට ඉන්දියාවේ දළදේශීය නිෂ්පාදනයේ 6.7%, උද්ධමන වේගයේ 3.6%, තායිලන්තයේ එම වේගය නිෂ්පාදන වේගයේ 3.9%, උද්ධමන වේගය 0.7%, විරකියාව 0.7%. ඒ ආදී සංඛ්‍යාලේඛන එක බලනකොට අපේ කලාපේ රටවල් එක්ක අපේ කලාපේ රටවල් බොහොමයක් දළදේශීය නිෂ්පාදනය වැඩි කර ගැනීමේ වේගය ඉතා එක සමාන, බොහෝ සෙයින් සමාන මට්ටමකින් ක්‍රියාත්මක වෙමින් පවතිනවා. ඒකම විරකියාවේ ප්‍රතිශතය ගත්තත් බොහෝ සෙයින් සමාන මට්ටමක පවතිනවා. ඒක මේ කලාපයේම පවතින ආර්ථික තත්ත්වය පෙන්නුම් කරන කාරණයක්. මේ වාර්තා මගින් 2017 මුල් මාස 4 ඇතුළත රාජ්‍ය ආදායම් පිළිබඳව සංඛ්‍යාලේඛන අපිට ඉදිරිපත් කරලා තියෙනවා. ඒ අනුව 2017 මුල් මාස 4 ඇතුළත රාජ්‍ය ආදායම රුපියල් බිලියන 590ක් වෙලා තිබෙද්දී 2018 මුල් මාස 4ේ රාජ්‍ය ආදායම බිලියන 622ක් බවට පත් වෙලා තියෙනවා. ඒ අනුව 2017-2018 මුල් කාර්තු දෙක සැසඳීමේදී මේ වසරේ රාජ්‍ය මූල්‍ය ආදායම් වර්ධනය 5.6කින් වැඩි වෙලා තියෙනවා. බදු ආදායම එම කාර්තුවේ 2017 බිලියන 554යි. මේ වසරේ බිලියන 570යි 2.8ක වැඩිවීමක් දක්ින්න ලැබෙනවා. අගරු සභාපතිතුමනි උසස් අධ්‍යාපනය පිළිබඳව ගත්තම උසස් අධ්‍යාපනය වෙනුවෙන් වැය කරන මුදල් ප්‍රමාණයන් ඉතා ශීඝ්‍රයෙන් ඉහළ ගිහින් තියෙනවා. 2017 ඒ මුල් කාර්තුවේ උසස් අධ්‍යාපන පුනරාවර්තන වියදම් විදිහට රුපියල් මිලියන 8004ක් වියදම් කරලා තිබුණා වුණත්
අපතෝත මිනිසු දෙකක් තියෙනවා.
දැන් මට විනාඩි 20ක් තියන්න අපේ ඇඩ්ජස්ට් කරන්න කරු සභාපතිතුමනි.
ඔව්. ඔතන කතා කරන්නේ.
හරි. උසස් අධ්‍යාපනයේ ඒ මිලියන 2004 මේ වසරේ පළවෙනි කාර්තුව වෙනකොට අපි වියදම් කරලා තියෙනවා මිලියන 8400ක්. මහපොළ ආධාර ලබා දීම් ගිය වසරේ මුල් කාර්තුවේ මිලියන 199යි. මේ වසරේ මිලියන 402ක් දක්වා වැඩි වෙලා තියෙනවා. ඒ අනුව වැඩිවීමේ ප්‍රතිශතය 102%. ඒ වගේම විශ්වවිද්‍යාල සංවර්ධනය සඳහා 2017 මුල් කාර්තුවේ මිලියන 1180ක් නමුත් 2018 මුල් කාර්තුවේ මිලියන 2387ක් දක්වා වැඩි වෙලා තියෙනවා. ඒ අනුව වැඩිවීමේ ප්‍රතිශතය 102%ක් බවට පත් වෙලා තියෙනවා. ඉතිහාසයේ කිසිම දිනයක අධ්‍යාපන ශාස්ත්‍රය සම්බන්ධයෙන් මේ වගේ සංවර්ධන කටයුතු වැඩිවීමේ වේගයක් මේ රටේ සිද්ධ වෙලා නැහැ. විශ්වවිද්‍යාල නේවාසිකාගාර සම්බන්ධව ගත්තම මම කලිනුත් සඳහන් කරා පහුගිය වසර 70ක කාලය තුළ නේවාසිකාගාර පහසුකම් දුන්නේ ශිෂ්‍ය ශිෂ්‍යාවන් 56,000කට. නමුත් මේ වසර දෙක ඇතුළත අපි අලුතෙන් එකතු කරලා තියෙනවා ශිෂ්‍යයෝ 33,600කට. ඒ අනුව ඒ නවාතැන් පහසුකම් විශ්වවිද්‍යාල ප්‍රජාව 91,000ක් වෙනකොට 89,000කටම ඒ පහසුකම් ලබා දෙන්න අපි කටයුතු කරලා තියෙනවා. විශ්වවිද්‍යාල තාක්ෂණ පීඨ ඉදිකිරීම සඳහා ගිය වසරේ පළවෙනි කාර්තුවේ මිලියන 255ක් වියදම් කරලා තිබුණා. අපි මේ වසරේ ඒ වගේ පස්ගුණයකට සමාන මුදලක් මිලියන 1253ක් වැය කරලා තියෙනවා. නැනෝ තාක්ෂණය සඳහා පසුගිය වසරේ මිලියන 32යි මුල් කාර්තුවේ අපි වියදම් කරලා තියෙනවා මේ කාර්තුවට පළවෙනි කාර්තුවට 2018 ඒ වගේ දහස් ගුණයකටත් වැඩිව මිලියන 515ක් ඒ කාර්තුව තුළ පමණක් ඒ ශාස්ත්‍රය වෙනුවෙන් වියදම් කරලා තියෙනවා. ඒ අනුව බලපුවාම අපේ රටේ ආර්ථිකයේ නොයෙකුත් අංශ කීපයක යම් යම් පහත වැටීම් තියෙනවා වගේම බහුතරයක් ශාස්ත්‍රවල සංවර්ධනයක් වෙලා තියෙනවා, වැඩිවීමක් සිද්ධ වෙලා තියෙනවා. අද දිනේ රුපියල අවප්‍රමාණය පිළිබඳව දැඩි ලෙස ආණ්ඩුවට විවේචන එල්ල වුණා. නමුත් ගරු සභාපතිතුමනි, මේ ඩොලරය ශක්තිමත් වීම සහ ඩොලරයට සාපේක්ෂව වෙනත් රටවල්වල මුදල් ඒකක අවප්‍රමාණය වීම ක්ෂණිකව ඇති වෙච්ච දෙයක් නෙවෙයි. මේක පසුගිය අවුරුදු 10ක 15ක ලෝක ආර්ථිකයේ තිබුණු විචලනයන් එක්ක සිදු වෙච්ච දෙයක්. විශේෂයෙන්ම 2001 ඇමරිකාවට ඇමරිකා ලෝක වෙළඳ බිල්ඩිං වලට ගොඩනැගිලි වලට ඒ එල්ල වුණු ප්‍රහාරයත් එක්ක අපි දැක්කා ඇමරිකාවේ ආයෝජනවල බොහෝ අඩුවක් දැක්කා. ඇමරිකාවෙත් ආයෝජනය කරලා තිබුණු මුදල් විශාල වශයෙන් මැද පෙරදිග රටවල ආයෝජනයට ගියා. ඊට අමතරව ඒවායින් මුදල් කොටස් ලංකාව, ඉන්දියාව වගේ රටවල් වලටත් ඇදීගෙන ආවා. මොකද ඒ වෙන විට ඇමරිකාවේ පොලි අනුපාතය ඉතා ශීඝ්‍රයෙන් පහළ බැස නිසා ඊට වැඩිය ඉහළ පොලි අනුපාතයක් දුන්න රටවල් වලට මේ ගෙන ගියපු මුදල් නැවතත් ඇමරිකාවේ ඩොලරය ශක්තිමත් වෙන්න පටන් ගත්තට පස්සේ ඒ මුදල් ඇමරිකාව වෙත ඇදී ඒම තුළ මේ වගේ ආර්ථික විපර්යාසයක් ලෝකේ සිදුවෙමින් පවතිනවා. ඒකට මූලික හේතුවක් තමයි ගරු සභාපතිතුමනි, ඇමරිකාව තමන්ගේ රටට චීනයෙන් ගේන භාණ්ඩ පිළිබඳව විශාල වශයෙන් බදු මුදල් වැඩි කිරීමක් සිද්ධ කරලා තියෙනවා. ඒ බදු මුදල් වැඩි කිරීම තුළ ඇමරිකානු ඩොලර් බිලියන ගණනාවක් ඇමරිකාව තුළ ඉතුරු වීම නිසා ඇමරිකාවේ ඒ මුදල් ඒකකයේ ශක්තිමත්භාවයේ ඇති වුණා. ඒ පොලි අනුපාතයේ ඉහළ යාම නිසා අපේ රටේ ගරු සභාපතිතුමනි, ඇමරිකාව චීනෙන් එන්න තියෙන ඩොලර් බිලියන 34ක් වටිනා බාණ්ඩ සම්බන්ධව 25%ක ටැරිෆ් ඉන්ක්‍රීස් එකක් නැත්තම් බදු වැඩි කිරීමක් සිද්ධ කරලා තියෙනවා, රේගු බදු. ඒක නිසා මේ ඩොලර් විශාල ප්‍රමාණයක් ඇමරිකාවට අද පුළුවන් වෙලා තියෙනවා රඳවා ගන්න. පසුගිය වසරේ ඇමරිකාව චීනෙන් ඩොලර් බිලියන 506ක බාණ්ඩ ආනයනය කරනකොට ඇමරිකාව චීනයට අපනයනය කරලා තියෙන්නේ ඩොලර් බිලියන 130ක වගේ, 5-1 වගේ ප්‍රමාණයක්. එතකොට දැන් මේ ලෝක වෙළඳපොළේ හැසිරීම මේ තුළ අපේ රටේ රාජ්‍ය බැඳුම් කරවල, අපේ ආණ්ඩු බැඳුම් කරවල ආයෝජනය කරලා තිබුණු ඩොලර් මිලියන 449ක් පසුගිය කාල සීමාව තුළ 2018 සැප්තැම්බර් මාසේ වෙනකොට අපේ වෙළඳපොළෙන් ඉවත් කරගෙන ගිහිල්ලා තියෙනවා විදේශ ආයෝජකයන්. ඒ වගේම අපේ රටේ ස්ටොක් එක්ස්චේන්ජ් එකේ කොටස් වෙළඳපොළේ ආයෝජනය කරපු ඩොලර් මිලියන 34ක් අපේ වෙළඳපොළෙන් ඉවත් කරගෙන ගිහින් තියෙනවා. ඒ අනුව ඩොලර් මිලියන 483ක් අපේ රටෙන් අපේ ආර්ථිකයෙන් එළියට යනකොට අපිට ඩොලර් පිළිබඳව ගැටලුවක් මතු වෙනවා. ඒකම මේ රුපියල අවප්‍රමාණය වෙන්න බලපාපු තවත් ප්‍රධාන කාරණයක් තමයි කාර් සහ රත්රන් ආනයනය කිරීමේ ප්‍රමාණය ඉතා ශීඝ්‍රයෙන් ඉහළ ගිහින් තියෙනවා. 2017 වසරේ ඇමරිකානු ඩොලර් 1.4ක බිලියන 1.4ක ප්‍රමාණයක් කාර් සහ රත්රන් ආයනය වෙනුවෙන් යෙදෙව්වා. එය සමස්ත ආනයනයේ කොටසක් විදිහට ගත්තම 6.7%. නමුත් මේ වසරේ ගරු සභාපතිතුමනි, මුල් මාස 6 තුළ ඇමරිකානු ඩොලර් මිලියන 812ක් වියදම් කරලා තියෙනවා කාර් ආනයනය කරන්න, රත්තරන් ආනයනය කරන්න ඇමරිකානු ඩොලර් මිලියන 437ක් වියදම් කරලා තියෙනවා. එතකොට මේ සමස්තය ගත්තම ඩොලර් මිලියන 2249යි, ප්‍රතිශතයක් විදිහට ගත්තම 10.9%. එතකොට ගරු සභාපතිතුමා බොහොම පැහැදිලිව පේනවා ගිය අවුරුද්දේ මේ තිබිච්ච කොම්පෝනන්ට් එක ප්‍රතිශතය 6.7% වුණාට මේ අවුරුද්දේ පළවෙනි මාස 6 ඇතුළතම එය 10.9% දක්වා වැඩිවීමක් වෙලා තියෙනවා. ඒ නිසා අපි දකිනවා වරින් වර එන වෙළඳපොළ හැසිරීම අනුව ඩොලරේ ශක්තිමත් කරගන්න ඒ වකවානුවල පැවති රාජ්‍යයන් නොයෙකුත් ක්‍රමවේද අනුගමනය කරලා තියෙනවා. අපි දකිනවා සංඛ්‍යාලේකනුව ඔප්පු වෙනවා ගරු සභාපතිතුමනි, 2011 වසරේ අපේ ඩොලර් සංචිතයෙන් ඩොලර් මිලියන 3184ක් වෙළඳපොළට මුදා හැරලා තියෙනවා ඩොලරේ අපේ රුපියල ස්ථාවර කරගන්න. 2012 වසරේ රුපියල් ඩොලර් මිලියන 977ක් ඒ ආකාරයෙන්ම වෙළඳපොළට මුදා හැරලා තියෙනවා. ඒ අනුව අපේ ආර්ථිකයට ඩොලර් මිලියන 4161ක් අහිමි වෙලා තියෙනවා මේ ඒ වසර දෙකේදී. ඒ කියන්නේ ඇමරිකානු ඩොලර් බිලියන 1.6ක්. ඒ බිලියන 1.6ක් කියලා කියන්නේ
තමයි මිනිසු දෙකයි ඔබතුමන් තියෙන.
ඔව්. ඒ ඩොලර් බිලියන 4.16යි කියන්නේ රුපියල් වලින් ගත්තොත් බිලියන 715ක්. නමුත් මේ වකවානුව තුළ ගරු මුදල් ඇමතුමා සඳහන් කරා ඒ වෙනුවෙන් ඩොලර් අපි වැය කරලා තියෙන්නේ ඩොලර් මිලියන 250ක් වගේ සුළු ප්‍රමාණයක්. ඒ කියන්නේ රුපියල් බිලියන 43ක්. එදා ඩොලර් බිලියන 715ක් ඒ විදිහට අපිට අහිමි කරගෙනත් එදා ඩොලරේ ශක්තිමත් කරගන්න බැරුව 11%ට 12%ක ප්‍රමාණයකින් රුපියල අවප්‍රමාණය වෙලා තියෙනවා. ඉතින් මේ තත්ත්වයට තේ අපි දකිනවා මේ හේතුත් එක්ක අපේ ආර්ථිකයේ යම් යම් ප්‍රතිසංස්කරණ අත්‍යවශ්‍යයි. අනුර කුමාර දිසානායක ගරු මන්ත්‍රීතුමත් සඳහන් කළා යම් යම් බාණ්ඩ අපේ රටට අපි ආනයනය කරපුවා. ඒ අතින් බලපුවහම අපේ රටේ වගා කළ හැකි අත්‍යවශ්‍ය නොවන බාණ්ඩ බොහොමයක් අපේ රටට අපි අපනයනය ආනයනය කිරීම තුළ අපේ රටේ ඩොලරයට සාපේක්ෂව රුපියල් අව ප්‍රමාණය කර ගැනීම අපිට නතර කරගන්න අසීරුයි. ඒක නිසා අපි අපනයනය වර්ධන අපනයනය ප්‍රමාණය වර්ධනය කරගත යුතුයි කියලා තර්ක කරන ගමන්ම ඊටත් වැඩි අවධානය යොමු කරගත යුත්තේ අපේ රටට ඒ ආනයනය ප්‍රමාණය අඩු කර ගැනීමයි. එහෙම කරොත් තමයි අපිට මේ අපේ ආර්ථිකය ශක්තිමත් කරගන්න හැකි වෙන්නේ. බොහොම ස්තුතියි ඔබතුමාට.
බොහොම ස්තුතියි.